એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક બહુ જ મહત્વના વિવેચક સુરેશ જોશી, એમના એક રસપ્રદ નિબંધ પર વાત કરવાના છે. નિબંધનું નામ છે લોકપ્રિય સાહિત્ય એક વિવેચન. અને આ નિબંધમાં એ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે જે સાહિત્યને આપણે લોકપ્રિય કહીએ છીએ, જેને ઘણીવાર થોડું હળવાશથી લેવાય છે,
હા, ક્યારેક અવગણના પણ થાય છે,
બરાબર, તો શું એના વિશે ગંભીરતાથી વિચારવાની, એનું વિશ્લેષણ કરવાની જરૂર છે? સુરેશ જોશીનું માનવું છે કે હા, જરૂર છે. અને શા માટે, એ આજે આપણે સમજવાની કોશિશ કરીશું.
બિલકુલ. કારણ કે સાહિત્ય જગતમાં ઘણીવાર એવું જોવા મળે છે કે જે બહુ પ્રચલિત છે, જે માસિસ વાંચે છે, એને ઊંચા ગજાનું સાહિત્ય નથી ગણવામાં આવતું.
હા, એને અભ્યાસને લાયક પણ નથી સમજતા ક્યારેક.
બરાબર.
તો જોશી આ જ માનસિકતા પર પ્રશ્ન ઉઠાવે છે, એના કારણો તપાસે છે. તો ચાલો સુરેશ જોશીની દલીલો અને એમના વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ, જોઈએ કે લોકપ્રિય સાહિત્ય વિશે એમનું શું મત છે. નિબંધની શરૂઆતમાં જોશી એક વાત નોંધે છે કે સમાજમાં એક વર્ગ છે જે પોતાને ઉચ્ચ રૂચિવાળો ભદ્ર ગણે છે.
હા, ઇલીટ ક્લાસ.
હા, અને એ લોકો અમુક કૃતિઓનો ઉલ્લેખ પણ નથી કરતા, જાણે એનું નામ દેવાથી એમની અભિરુચિ વટલાઈ જાય.
હા,
એને કહેશે આ તો હલકી કોટીનું છે, છાપાડવું છે, ખરાબ રૂચિનું છે, આવા લેબલ લગાવી દે. પણ સવાલ એ છે કે શું બસ આટલું કહી દેવાથી વિવેચક તરીકેનું કામ પતી ગયું?
જોશી સ્પષ્ટ ના પાડે છે. એ કહે છે કે આ તો વિવેચન નથી. એટલું જ નહીં, એક બીજી બહુ રસપ્રદ વાત કહે છે.
શું?
કે આ જ ભદ્ર વર્ગ જે લોકપ્રિયને નકારે છે, એ જ વર્ગ ક્યારેક ઉત્તમ કલાકૃતિઓને પણ બરાબર સમજી નથી શકતો, અથવા તો એનું ખોટું મૂલ્યાંકન કરે છે.
અચ્છા.
એમણે બળવંતરાય ઠાકોરનું ઉદાહરણ આપ્યું છે. બક ઠાકોર જેવા સમર્થ વિવેચક અજંતા વિશે શું કહે? અજંતામાં તો પથરા છે પથરા.
ઓ,
પ્રિયની અવગણના અને ઉત્તમની ખોટી સમજ, આ બંને આપણી રસવૃત્તિને મંદ પાડે છે, આપણી કલા સમજવાની શક્તિને બુઠ્ઠી કરી નાખે છે.
એટલે કે આપણે બે બાજુએ ભૂલ કરી રહ્યા છીએ. જેને ખરાબ માનીએ છીએ એને સમજતા નથી, અને જેને સારું માનીએ છીએ એને ક્યારેક સાચી રીતે પામતા નથી.
બરાબર. અને આ બંને વસ્તુઓ આપણી સાહિત્યિક સમજ માટે નુકસાનકારક છે.
અને આ જ વાતને આગળ વધારતા જોશી અત્યારના આપણા સાહિત્યક વિવેચનની અમુક મર્યાદાઓ પણ બતાવે છે. એ કહે છે કે મોટાભાગનું વિવેચન ક્યાં અટવાયેલું છે? તો કે વિદ્યાપીઠોમાં જે ભણાવાય છે, જે સ્વીકૃત નીવડેલી કૃતિઓ છે, બસ એની જ પ્રદક્ષિણા ચાલ્યા કરે.
હા, એ ક્લાસિક્સની ચર્ચા.
પણ જે ખરેખર લાખો લોકો વાંચે છે, કનુ દેસાઈના ચિત્રો હોય, સારંગ બારોટ કે વિઠ્ઠલ પંડ્યાની નવલકથાઓ હોય, કે પછી મધ્ય પેઢીના ઘણા કવિઓ, એમના વિશે ભાગ્યે જ કોઈ ગંભીર ચર્ચા થાય છે.
સાચી વાત છે. એમણે પૂજાલાલ જેવા કવિનું ઉદાહરણ આપ્યું, ઠાકોર અને ડોલરરાય માંકડ જેવા દિગ્ગજોએ એમને પ્રોત્સાહન આપેલું, છતાં એ વિદ્યાપીઠના વર્તુળની બહાર જ રહી ગયા. જોશી એક બહુ સરસ દૃષ્ટાંત આપે છે શરીર વિજ્ઞાનીનું.
અચ્છા.
જો કોઈ શરીર વિજ્ઞાની ફક્ત તંદુરસ્ત શરીરનો જ અભ્યાસ કરે, રોગવાળા શરીરને જુએ જ નહીં, તો એ રોગને કેવી રીતે સમજશે, એની સારવાર કેમ કરશે?
સાચી વાત.
બસ એ જ રીતે સાહિત્યનો જે આખો પ્રવાહ છે, એની તંદુરસ્તી અને એની બીમારીઓ બંનેને સમજવા માટે ફક્ત ઉત્તમ ગણાતી કૃતિઓ નહીં, પણ જે લોકપ્રિય છે તેનું પણ વિશ્લેષણ કરવું જ પડે.
એટલે એ કૃતિઓ પર દયા ખાતર નહીં?
ના ના, દયા ખાતર નહીં, આપણી પોતાની સમજ વિકસાવવા માટે, સાહિત્યને અને સંસ્કૃતિને સમગ્રતામાં સમજવા માટે આ જરૂરી છે. પાર્મેનિડીસને યાદ કરીને આશા રાખે છે કે ભવિષ્યમાં આવી ક્ષુદ્ર લાગતી બાબતોની ઉપેક્ષા નહીં થાય.
મતલબ સ્પષ્ટ છે, જો આખું ચિત્ર સમજવું હોય તો બધા રંગો ધોવા પડે, સારા અને નરસા, ઉજળા અને ઝાંખા, જે બહોળા વર્ગ સુધી પહોંચે છે એને જોયા વગર આપણી સમજ અધૂરી. તો હવે મૂળ વાત પર આવીએ. જો લોકપ્રિય સાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ તો એ પણ સમજવું પડે કે કળાની રીતે આ કૃતિઓ સામાન્ય રીતે કેમ પાછી પડે છે, એના લક્ષણો શું છે. સુરેશ જોશી શું કહે છે?
જોશી મુખ્યત્વે ફોર્મ પર, એટલે કે કૃતિની રચના રીતિ, એના ઘાટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સ્ટ્રક્ચર.
હા, એ કહે છે કે આવી કૃતિઓ મોટે ભાગે બહુ સરળ હોય, અણઘડ હોય, એટલે કે રિફાઇન્ડ ના હોય. કલાકૃતિ તરીકે એની જે માવજત થવી જોઈએ એના પ્રત્યે ઉદાસીનતા હોય.
એટલે બહુ ઊંડાણ કે જટિલતા નહીં.
બિલકુલ, જીવનની જે સંકુલતા છે, જે અટપટાપણું છે, એ આમાં ભાગ્યે જ જોવા મળે. બધું સીધું સપાટ, અને એક કૃતિ અને બીજી કૃતિ વચ્ચે ઝાઝો ફેર પણ ના હોય. ફેરફાર હોય તો ઉપર ઉપરના, સપાટી પરના.
એટલે એક પ્રકારની યાંત્રિકતા આવી જાય.
હા, ચોક્કસ, જીવંતતાનો અભાવ લાગે.
પણ અહીં મને એક સવાલ થાય છે, શું સરળતા હંમેશા ખરાબ જ છે? ઉત્તમ કળા પણ ક્યારેક સાવ સરળ નથી હોતી? બિનજરૂરી કોમ્પ્લેક્સિટી ટાળવી એ પણ તો ગુણ છે ને?
ખૂબ જ સરસ પ્રશ્ન, અને જોશી આનો જવાબ આપે છે. એ બે શબ્દો વચ્ચેનો ભેદ સમજાવે છે, સ્ટાઇલાઇઝ્ડ અને સ્ટીરિયોટાઇપ્ડ.
અચ્છા, સ્ટાઇલાઇઝ્ડ અને સ્ટીરિયોટાઇપ.
હા, સ્ટાઇલાઇઝ્ડ એટલે શૈલીબદ્ધ. અમુક કલાકૃતિઓમાં એક ચોક્કસ શૈલી હોય, એક રીત હોય અભિવ્યક્તિની, પણ દરેક કૃતિનું પોતાનું આગવું રૂપ હોય, એ બીબાણઢાળ નથી હોતી. જ્યારે લોકપ્રિય કૃતિઓ ઘણીવાર સ્ટીરિયોટાઇપ્ડ હોય છે, બીબાણઢાળ, એટલે કે એક જ તૈયાર બીબું હોય, એક ફોર્મ્યુલા હોય, એમાં જ બધું ફિટ કરી દેવાનું.
જેમ કે
રમણલાલ વ દેસાઈ કે કમા મુનશીની નવલકથાઓ, એમાં આવા બીબા દેખાય. અને જ્યારે આવી ફોર્મ્યુલા વપરાય ને, ત્યારે પેલી જે રૂપ ઘડવાની જીવંત પ્રક્રિયા છે,
હા, જેમાં સર્જક સતત વિચારતો હોય, નવા રસ્તા શોધતો હોય,
બરાબર, એ પ્રક્રિયા ગાયબ થઈ જાય. અહીં તો બીબુજ રૂપનું કામ કરી દે છે.
એટલે જાણે પેલી ઇન્સ્ટન્ટ નૂડલ્સ જેવું, બસ ગરમ પાણી નાખો ને તૈયાર. વાર્તા કદાચ જુદી હોય, પણ મસાલો, બનાવટ, અંત બધું લગભગ સરખું જ.
હા, કંઈક અંશે એવું જ. જોશી ગોવર્ધનરામનું ઉદાહરણ આપે છે કે એમની કૃતિમાં ફોર્મ્યુલા નહોતી, પણ પછી દર્શક જેવા લેખકો કદાચ એમનામાંથી અમુક લક્ષણો લઈને ફોર્મ્યુલા બનાવી દે,
અને આવી ફોર્મ્યુલાને લીધે વાચકને કશું નવું મળતું નથી એમ.
હા, ઊંડાણપૂર્વકનું કશું નવું પામવાનો, સમજવાનો અવકાશ ઓછો રહે છે.
ત્યારે સવાલ એ થાય કે જો આમાં કલાત્મક ઊંડાણ ઓછું છે, જો આ ફોર્મ્યુલા પર ચાલે છે, તો પછી આટલી બધી પોપ્યુલર કેમ બને છે? લોકોને આટલી ગમે કેમ છે?
જોશીએ સમજાવે છે કે આ કૃતિઓ છે ને, એ વાચકની જે સમજ છે, એની રૂચિની જે મર્યાદાઓ છે, એની અંદર રહીને જ લખાય છે.
એટલે વાચકને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી કાઢતી?
બિલકુલ નહીં. એ વાચકને હચમચાવતી નથી, મૂંઝવતી નથી, એને ચેલેન્જ નથી કરતી. ઉલટું, વાચકની જે માન્યતાઓ છે, જે પૂર્વગ્રહો છે, એની સાથે તાળો મેળવી આપે છે.
અચ્છા, એને સારું લાગે એમ.
હા, લેખક એવી ચિંતા રાખે કે વાચક જ્યાં ઊભો છે ત્યાંથી એને એક ઇંચ પણ ખસવું ન પડે. એટલે વાચકની પેલી વિશ ફૂલફિલમેન્ટ, ઈચ્છાપૂર્તિ બહુ સહેલાઈથી થઈ જાય, કોઈ માનસિક મહેનત વગર.
એટલે આરામથી વાંચી શકાય, બહુ વિચારવું ના પડે, પરિચિત દુનિયામાં જ રહેવાય.
પણ પેલી નવીનતાની વાતનું શું? ઘણા લેખકો દાવો કરે ને કે અમે કંઈક નવું લાવ્યા છીએ.
હા, એવો દાવો હોય છે, પણ જોશી કહે છે કે આ નવીનતા મોટે ભાગે વિષયની હોય છે, કન્ટેન્ટની,
ફોર્મની નહીં.
બરાબર, રચના રીતિની નહીં. જેમ કે કોઈ કહે કે આ વિષય પર પહેલી વાર મેં લખ્યું, પણ એ નવીનતાની જોડે જોડે પુનરાવર્તન પણ ચાલતું હોય.
જેમ કે મુનશીમાં મુંજાલનું પાત્ર વારે વારે આવે એમ.
હા, જુદા નામે, થોડા ફેરફાર સાથે. કેમ? કારણ કે લેખકે વાચકોમાં એની એક અપેક્ષા ઊભી કરી દીધી છે. એટલે વિષયની નવીનતાથી વાચકનો રસ જળવાઈ રહે, અને પાત્રો કે પરિસ્થિતિના પુનરાવર્તનથી એને પરિચિતતાનો, સલામતીનો સંતોષ મળે.
એટલે થોડો રોમાંચ અને થોડી સલામતી પકડી લેવા જેવું. આમાં હવે શું થશે એવું ઉપર છલ્લું કુતૂહલ હોય છે, પણ એનો ઉકેલ એટલો સહેલો હોય કે વાચક પર કોઈ ભાર ના પડે.
એટલે વાચક પેસિવ રહીને પણ એન્જોય કરી શકે છે, એને એમ લાગે કે મેં કંઈક માણ્યું.
બરાબર, એને નવું જાણ્યાનો સંતોષ મળે, અને પોતાની માન્યતાઓને પડકારવાની જરૂર પણ ન પડે. એક રીતે કહીએ તો આવી કૃતિઓ વાચકની ખુશામત કરે છે, એની સાથે સહમત થઈને એને રાજી રાખે છે.
અને આનું પરિણામ શું આવે?
પરિણામે કે ઘણીવાર લેખકે કદાચ બહુ સારો, શક્યતાઓવાળો વિષય લીધો હોય, પણ એને વિકસાવી નથી શકતો, એ વિષય વેડફાઈ જાય છે.
કેમ કે એનું ધ્યાન વાચકને રાજી રાખવા પર વધુ હોય છે.
હા, કશું નવું સર્જવાનું નથી, મૂલ્યો નિષ્પન્ન નથી થતા, બસ તૈયાર લેબલ ચોંટાડી દેવાય છે, અને વાચકનો પ્રતિભાવ પણ સાચો રસનો અનુભવ નથી હોતો, પણ એક યાંત્રિક પ્રતિક્રિયા હોય છે, જે ઘણીવાર પ્રચાર કે લેખકની ઇમેજથી પણ નક્કી થાય છે.
જેમ પેલું ફિલ્મોમાં કોઈ સીન આવે એટલે તરત બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે, જે આપણને પહેલેથી ખબર જ હોય કે આવું જ વાગશે.
બરાબર. અથવા આકાશવાણી પર શોક માટે સારંગી જ વાગે એ યાંત્રિક પ્રતિક્રિયા છે. બીજું એક લક્ષણ એ છે કે આમાં સંદિગ્ધતા, એમ્બિગ્યુટી બિલકુલ ચલાવી લેવાતી નથી.
બધું સ્પષ્ટ હોવું જોઈએ.
હા, સીધું એક જ અર્થવાળું, જ્યારે સાચી કળામાં તો અનુભવની જટિલતા બતાવવા માટે રસપ્રદ સંદિગ્ધતા, અનેક અર્થની શક્યતા જરૂરી હોય છે.
પણ લોકપ્રિય સાહિત્યનો વાચક એનાથી ગભરાય?
હા, કાં તો હસી કાઢે કાં તો ગુસ્સે થાય, કારણ કે સાચી કળા ચેલેન્જિંગ હોય છે. એ આપણને શરૂઆતમાં કદાચ અસ્તવ્યસ્ત લાગતા અનુભવમાં મૂકે છે, અને પછી ધીમે ધીમે આપણા પોતાના પ્રયત્નથી એમાંથી એક અર્થપૂર્ણ પેટર્ન ઊભી થાય છે.
જેમ પેલા ફ્રાન્સના આધુનિક નવલકથાકારો રોબ ગ્રીએ જેવા, એ તો વાચકને જાણે સાથે રાખીને કૃતિ રચતા હોય એવું લાગે.
હા, પણ આપણા લોકપ્રિય લેખકો આવું જોખમ ના લે. આપણે સામાન્ય રીતે અરાજકતાથી ડરીએ છીએ, ઉપરછલ્લી બનાવટી વ્યવસ્થાથી પણ ચલાવી લઈએ છીએ.
તો પછી રહસ્ય કે ગૂંચ ક્યાંથી આવે?
કદાચ કથાનકને થોડું ગૂંચવીને, પ્લોટને અટપટો બનાવીને રસ જગાડવાનો પ્રયત્ન થાય, પણ એનાથી અનુભવના ઊંડાણમાં ફરક નથી પડતો. અંતે તો પ્રચલિત નૈતિક માપદંડોથી બધું બરાબર ગોઠવી દેવાય, પણ આનાથી આપણી નૈતિક સમજ વિકસતી નથી, ખાલી જે છે એ જ દ્રઢ થાય છે.
સુરેશ જોશી લાગણી વેળા એટલે કે સેન્ટિમેન્ટાલિટીની પણ બહુ ટીકા કરે છે, એ શું છે?
લોકપ્રિય કૃતિઓમાં લાગણીઓનું નિરૂપણ કેવી રીતે થાય છે એ વિશે શું કહે છે?
જોશી કહે છે કે આ કૃતિઓ જે લાગણીઓ બતાવે છે ને, એને ઓળંગીને, એનાથી ઉપર ઉઠીને એને કલાત્મક રૂપ નથી આપતી.
તો શું કરે છે?
એ લાગણીઓમાં જ રાચે છે, એમાં જ ડૂબેલી રહે છે. પરિણામે વાચક પણ એ લાગણીઓ પર કાબૂ નથી મેળવી શકતો, એનાથી ઉપર ઉઠીને એને જોઈ નથી શકતો. લેખકનો ઉદ્દેશ્ય જ જાણે વાચકની લાગણીઓને ઉશ્કેરવાનો હોય છે.
જ્યારે સાચી કલામાં શું થાય?
સાચી કલાકૃતિમાં અનુભવને, લાગણીને એક ઓબ્જેક્ટિવ રૂપ મળે છે, જેથી આપણે એને થોડા દૂરથી તટસ્થ રીતે જોઈ શકીએ, સમજી શકીએ. લોકપ્રિય કૃતિઓમાં આવું નથી થતું. પ્રેમ બતાવે તો પણ એ ઉપરછલ્લી ચેષ્ટા જેવો લાગે, જેનો કોઈ ગહન અર્થ ના હોય. એટલે કે એ લાગણીઓને ભડકાવે છે, પણ એને સમજવામાં, એના પર કંટ્રોલ મેળવવામાં કે એને મોટા પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં મદદ નથી કરતી.
બરાબર. જોશી આના માટે વિલિયમ જેમ્સનો પેલું રશિયન ઉમરાવ સ્ત્રીનો ક્લાસિક ઉદાહરણ આપે છે.
હા, એ પેલું નાટકવાળું.
હા, કે પેલી સ્ત્રી નાટકમાં કરુણ દૃશ્ય જોઈને ખૂબ રડે, ધ્રુસકે રડે, પણ નાટક પૂરું થાય, બહાર નીકળે, ત્યાં કડકડતી ઠંડીમાં એનો પોતાનો ગાડીવાન ઠૂંઠવાઈ રહ્યો છે, એની એને સહેજ પણ પરવા નથી. જોશી કહે છે આ છે લાગણી વેડા, આ સાચી કરુણા નથી, કારણ કે એની લાગણીનો વાસ્તવિકતા સાથે, કર્મ સાથે કોઈ સંબંધ નથી. એનામાં આવેશ છે, પણ સાચી સંવેદના કદાચ નથી.
તો મૂળ તફાવત એ થયો કે ખાલી લાગણી અનુભવવી અને એ લાગણીને કલાનું રૂપ આપીને સમજણના લેવલ પર લઈ જવી, એ બે સાવ જુદી વસ્તુ છે.
બિલકુલ.
અને લોકપ્રિય કૃતિઓ પહેલા લેવલ પર જ અટકી જાય છે.
એકદમ બરાબર. જોશી અહીં જ્હોન ડ્યુઈને ટાંકે છે. ડ્યુઈ લાગણી વેડાની વ્યાખ્યા આપે છે, એક્સેસ ઓફ રિસેપ્ટિવિટી વિધાઉટ પરસેપ્શન ઓફ મીનિંગ. અનુભવ્યા કરવાની, પણ એનો અર્થ શું, એનું મહત્વ શું, એ સમજ્યા વગર. આવી કૃતિઓમાં લાગણીની તીવ્રતા પર, એની ઉત્કટતા પર ફોકસ હોય છે, પણ એના મર્મ પર, એના ઊંડાણ પર નહીં.
જ્યારે સાચી કળા શું કરે?
સાચી કળા આપણા મનમાં જે સ્થાયી ભાવો છે, વાસનારૂપે રહેલી લાગણીઓ છે, એને ઉપાડીને એને સાધારણીકૃત રૂપ આપે છે.
સાધારણીકૃત એટલે?
એટલે એને એવી રીતે રજૂ કરે કે એ મારી કે તમારી વ્યક્તિગત લાગણી મટીને સાર્વત્રિક બની જાય, જેને કોઈ પણ ભાવક સમજી શકે, એનો આસ્વાદ લઈ શકે, જેમ શોકમાંથી કરુણ રસ બને. લોકપ્રિય કૃતિઓ આ નથી કરતી, એ લાગણીની સપાટી પર જ રહે છે. જેમ અરીસામાં ખાલી પ્રતિબિંબ જોઈએ, પણ અરીસાની પાછળ શું છે એ ન જોઈએ.
અને જોશીના કહેવા મુજબ આ જે લાગણી વેડા છે, આ ઉપરછલ્લાપણું, આભાસી લાગણીઓ, એને કારણે જ જેની રુચિ કેળવાયેલી છે એવા ભાવકને આવી કૃતિઓ ગમતી નથી, એને અરુચિ થાય છે.
હા, કારણ કે સર્જન માટે લાગણી પર સંયમ જોઈએ, સંસ્કાર જોઈએ, એને રૂપ મળવું જોઈએ, અર્થ મળવો જોઈએ. પણ લોકપ્રિય લેખક તો ઘણીવાર લાગણીના આવેશમાં જ અટકી જાય છે, જાણે એનો વેપલો કરતો હોય.
અને પેલું માનસિક અંતર પણ નથી જળવાતું.
બરાબર. એ સાયકિક ડિસ્ટન્સ નથી રહેતું. વાચક લાગણીમાં તણાઈ જાય છે, એનાથી અલગ રહીને એનું ઓબ્જેક્ટિવ આકલન નથી કરી શકતો. એ લાગણીનો ભોગ બને છે, સ્વામી નહીં.
અને છેલ્લે ભાષા વિશે શું કહે છે જોશી? લોકપ્રિય કૃતિઓની ભાષા કેવી હોય?
જોશી નોંધે છે કે આવી કૃતિઓમાં મોટેભાગે ચાલતા ચીલા પર જ ચાલવાનું હોય છે ને?
હા, ફોર્મ્યુલા મુજબ.
એટલે ભાષા પણ પેલી રેડિયાળ, ઘસાયેલી, ક્લિશેવાળી હોય તો ચાલી જાય. કંઈ નવું કહેવાનું નથી, અનુભવને નવી રીતે પકડવાનું નથી, એટલે ભાષા સાથે નવા પ્રયોગ કરવાની, એને નવી રીતે વાપરવાની જરૂર જ ના પડે.
જ્યારે કંઈક નવું કહેવું હોય ત્યારે જ ભાષાને પણ નવી કરવી પડે.
બરાબર, એવો સર્જનાત્મક ભાષાનો વ્યાપાર અહીં ભાગ્યે જ જોવા મળે.
તો આટલી બધી ચર્ચા પછી આપણે જો સુરેશ જોશીના નિબંધનો મુખ્ય સાર કાઢવો હોય તો શું કહી શકીએ? શા માટે એમને લાગ્યું કે આ લોકપ્રિય સાહિત્યનું વિશ્લેષણ કરવું જોઈએ, ભલે એ કલાની રીતે ઊંચું ના હોય?
જો સુરેશ જોશીનો જે કેન્દ્રનો મુદ્દો છે ને, એ છે કે લોકપ્રિય સાહિત્ય, ભલે એમાં કલાત્મક ઊંડાણ ઓછું હોય, ભલે સરળ હોય, ફોર્મ્યુલા પર ચાલતું હોય, લાગણી વેળા કરતું હોય, તો પણ એની સાવ અવગણના કરવી એ બરાબર નથી.
એને ખાલી ખરાબ કે હલકું કહી દેવું એ પૂરતું નથી.
બિલકુલ નહીં, એ તો વિવેચન કહેવાય જ નહીં, એ તો ખાલી એક અભિપ્રાય થયો, કદાચ પૂર્વગ્રહયુક્ત. સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસ માટે એનું પૃથ્થકરણ, એનું વિશ્લેષણ કરવું જ પડે.
કેમ, શું મળે એમાંથી?
કારણ કે એ આપણને સમાજનો જે મોટો વર્ગ છે એની રુચિ વિશે કહે છે, એની અપેક્ષાઓ, એની માન્યતાઓ, એની કલ્પનાઓ અને કદાચ એની મર્યાદાઓ વિશે પણ ઘણું બધું કહી જાય છે. જો આપણે એને નહીં સમજીએ તો સાહિત્ય અને સંસ્કૃતિનું આપણું જે ચિત્ર છે એ અધૂરું રહેશે, એક પક્ષીય રહેશે. જેમ પેલા શરીરના રોગોને સમજ્યા વગર સ્વાસ્થ્યની પૂરી કિંમત ના સમજાય, એમ લોકપ્રિય સાહિત્યના લક્ષણો અને એના કારણો સમજ્યા વગર કદાચ ઉત્તમ સાહિત્યનું સાચું મૂલ્ય અને એની પ્રકૃતિ પણ આપણે પૂરેપૂરી ના સમજી શકીએ.
ખરેખર સુરેશ જોશી આપણને એક બહુ જ અગત્યનો દૃષ્ટિકોણ આપે છે. જે સાહિત્યને આપણે આમ સહેલાઈથી બાજુ પર મૂકી દઈએ છીએ, એની પાછળના કારણો, એની પોપ્યુલારિટીના રહસ્યો, વાચક સાથેનો એનો સંબંધ, એ બધા વિશે વિચારતા કરી મૂકે છે.
હા, આવું કેમ છે એ સવાલ પૂછવા પ્રેરે છે.
બરાબર, ખાલી સારું ખરાબનું લેબલ નહીં. અને મને અહીં એક બીજો વિચાર આવે છે કે કદાચ આ લોકપ્રિય સાહિત્યનો અભ્યાસ આપણને ખાલી સાહિત્ય વિશે જ નહીં, પણ જે તે સમયનો જે સમાજ છે એની સામૂહિક અપેક્ષાઓ શું છે, એના ડર શું છે, એની અધૂરી ઈચ્છાઓ કેવી રીતે પૂરી થાય છે, કદાચ એની બૌદ્ધિક અને ભાવનાત્મક મર્યાદાઓ કઈ છે, એ બધાનો પણ એક અરીસો આપે છે. જાણે સમાજના અજાગ્રત મનનું પ્રતિબિંબ.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.